એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જેણે માનવ ઇતિહાસમાં કદાચ સૌથી વધુ આપણી સમજ અને આપણા અસ્તિત્વ વિશેના વિચારોને બદલ્યા છે. હા, ખગોળશાસ્ત્રનો ઇતિહાસ. આપણે માઇકલ હોસ્કિનના પુસ્તક ધ હિસ્ટ્રી ઓફ એસ્ટ્રોનોમીના આધારે આ સફર કરીશું.
બિલકુલ. અને જુઓ, આ વિષય છે ને એ ખાલી તારાઓ, ગ્રહો કે પેલી દૂરની આકાશ ગંગાઓનો જ નથી. એના મૂળમાં તો પેલો સવાલ છે, આપણે કોણ છીએ અને આ બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે. એટલે આ પુસ્તક એ સમજાવે છે કે સમય જતાં આ સવાલોના જવાબ કેવી રીતે બદલાયા અને એ બદલાવે આપણા સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી વિચારવાની રીત પર કેવી અસર પાડી છે, ખબર છે?
બરાબર. તો ચાલો આ રસપ્રદ ઇતિહાસના પાના ફેરવીએ. શરૂઆત કરીએ લેખકથી. માઇકલ હોસ્કિન કોણ હતા એ અને આ વિષય પર લખવા માટે આટલા યોગ્ય કેમ ગણાય?
માઇકલ હોસ્કિન એ ખરેખર એક એમ કહી શકાય કે વિશિષ્ટ વ્યક્તિ હતા. એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિજ્ઞાનના ઇતિહાસના પ્રોફેસર હતા, પણ ખાલી ઇતિહાસકાર નહીં.
અચ્છા.
એમને ખગોળશાસ્ત્રની જે ટેકનિકલ બાબતો હોય ને એની પણ ઊંડી સમજ હતી. એટલે આ બે ક્ષેત્રોનું મિશ્રણ એ જ એમને ખાસ બનાવે છે. એમણે તો પેલું જર્નલ ફોર ધ હિસ્ટ્રી ઓફ એસ્ટ્રોનોમી છે ને,
હા સાંભળ્યું છે,
એ શરૂ કર્યું અને વર્ષો સુધી એનું સંપાદન પણ કર્યું.
ઓહ, એટલે ઇતિહાસ અને વિજ્ઞાન બંને પર એમની જબરદસ્ત પકડ હતી એમને.
હા, અને એમની ખાસ વાત શું હતી ખબર છે? એ ખાલી શું શોધાયું એના પર જ ફોકસ નહોતા કરતા, પણ એમ કે એ સમયમાં લોકો આવું કેમ વિચારતા હતા અથવા કયા સાંસ્કૃતિક કે બૌદ્ધિક કારણો હતા જેના લીધે અમુક સિદ્ધાંતો વિકસ્યા અથવા તો સ્વીકારાયા, એ સમજાવવાનો એમનો પ્રયાસ રહેતો.
એટલે સંદર્ભ બહુ મહત્વનો હતો એમના માટે.
બિલકુલ. એમણે પેલું પુરાતત્વીય ખગોળશાસ્ત્ર છે ને, આર્કિયો એસ્ટ્રોનોમી, એટલે કે સ્ટોનહેન્જ જેવા પ્રાચીન સ્મારકો અને એ સમયનું ખગોળીય જ્ઞાન, એની વચ્ચે શું સંબંધ હતો એના અભ્યાસમાં પણ એમનું મોટું યોગદાન છે. ટૂંકમાં ઘટનાઓને જે તે સમયના કોન્ટેક્સ્ટમાં મૂકીને જોતા હતા.
ખૂબ સરસ. હવે પુસ્તકની વાત કરીએ, એનો મુખ્ય હેતુ શું છે? મતલબ આ ઇતિહાસ આપણી સામે કઈ રીતે રજૂ થાય છે?
જુઓ, આ પુસ્તક કોઈ સૂકી તારીખો અને શોધોની યાદી નથી, બરાબર. એ એક વાર્તા કહે છે.
વાર્તા?
હા, માનવ જાતે આકાશને સમજવા માટે જે સંઘર્ષ કર્યો છે ને એની વાર્તા. શરૂઆત ક્યાંથી થાય? પ્રાગૈતિહાસિક કાળથી, જ્યારે માણસે કદાચ પહેલીવાર રાતના આકાશને જોઈને આમ અચરજ અનુભવ્યું હશે. અને ત્યાંથી આપણને છેક આધુનિક બ્રહ્માંડ વિજ્ઞાન, બિગ બેંગ, પેલી ડાર્ક એનર્જીના રહસ્યો સુધી લઈ જાય છે.
બાપરે, હજારો વર્ષોની સફર એક પુસ્તકમાં.
હા, પણ ખાલી ઘટનાક્રમ નથી, પુસ્તકનો મુખ્ય ભાર એ સમજવા પર છે કે બ્રહ્માંડ વિશેની આપણી જે ધારણાઓ હતી ને એ કેવી રીતે બદલાઈ.
ધારણાઓ કેવી રીતે?
જેમ કે પહેલા આપણે માનતા કે આકાશ દેવતાઓનું ઘર છે, પછી એ ગાણિતિક કોયડો બન્યો, પછી લાગ્યું કે એ ભૌતિક નિયમોથી ચાલતું એક તંત્ર છે, અને આજે એ આપણી સામે એક વિસ્તરતા, અકલ્પનીય રીતે વિશાળ અને રહસ્યમય અસ્તિત્વ તરીકે છે.
બરાબર.
એટલે હોસ્કિને બતાવે છે કે આ સમજનો વિકાસ કેવી રીતે થયો. અવલોકનો, સિદ્ધાંતો, નવા સાધનો એટલે કે ટેકનોલોજી અને જે તે સમયની ફિલોસોફી કે ધાર્મિક માન્યતાઓ, આ બધા વચ્ચે સતત એક પ્રકારની ખેંચતાણ ચાલતી રહી.
રસપ્રદ છે. ચાલો તો આ સફરના કેટલાક મુખ્ય પડાવો પર થોડી વધુ વાત કરીએ. શરૂઆત ક્યાંથી? પ્રાચીન સંસ્કૃતિઓથી?
હા, બિલકુલ. પ્રાગૈતિહાસિક માણસ માટે વિચારો સૂર્ય અને ચંદ્રની ગતિ કેટલી મહત્વની હશે, જીવનમરણનો સવાલ હતો.
ખેતી માટે?
હા, ખેતી માટે ઋતુઓ જાણવી, ધાર્મિક વિધિઓ માટે સમય નક્કી કરવો, સ્ટોનહેન્જ જેવા સ્થાનો કદાચ આ જ અવલોકનો માટે બન્યા હશે. પછી આવે મેસોપોટેમિયા, એટલે કે બેબિલોન અને ઇજિપ્ત.
ઇજિપ્તમાં પેલું નાઇલ નદીનું પૂર અને સિરિયસ તારાનું જોડાણ હતું ને?
બરાબર. પૂરની આગાહી માટે સિરિયસ તારાનું મહત્વ હતું અને બેબિલોનિયોનું. એ લોકો ગણિતમાં ગજબના હતા.
હા, એમના વિશે તો બહુ કહેવાય છે.
ખરેખર એમને ગ્રહોની ગતિની એટલી ઝીણવટભરી નોંધ રાખી અને એના આધારે ગ્રહણ જેવી ઘટનાઓની આગાહી કરવા માટે અદ્ભુત ગાણિતિક પદ્ધતિઓ વિકસાવી.
પણ શું?
પણ રસપ્રદ વાત એ છે કે એમનો મુખ્ય હેતુ જ્યોતિષ હતો, ભવિષ્યકથન. એમની પાસે બ્રહ્માંડનું કોઈ ભૌમિતિક મોડેલ ન હતું. એટલે કેવી રીતે ગણવું એ જાણતા હતા, પણ ગ્રહો શા માટે આમ વર્તે છે એ સવાલ પર એમનો બહુ ભાર ન હતો.
અને ત્યાંથી મોટો બદલાવ આવ્યો ગ્રીકો દ્વારા, ખરું ને?
એકદમ સાચું. ગ્રીકોએ આખી બાજી પલટી નાખી. એમણે ખગોળશાસ્ત્રને ખાલી ગાણિતિક આગાહીઓથી આગળ લઈ જઈને એક સૈદ્ધાંતિક વિજ્ઞાન બનાવ્યું.
એટલે કે થિયરી પર ભાર મૂક્યો.
હા, તર્ક અને ભૂમિતિનો ઉપયોગ કરીને બ્રહ્માંડ કેવું હોવું જોઈએ એના મોડેલ બનાવવાનો પ્રયાસ કર્યો. એરિસ્ટોટલ જેવા વિચારકોએ પૃથ્વીને કેન્દ્રમાં રાખી પેલું ભૂકેન્દ્રીય મોડેલ,
હા, જીઓસેન્ટ્રિક.
આ મોડેલ સામે એક મોટો કોયડો હતો, ગ્રહોની વક્ર ગતિ, રિટ્રોગ્રેડ મોશન.
ઓહ, પેલી ગ્રહો આકાશમાં ક્યારેક આગળ જવાને બદલે પાછળ જતા દેખાય, એ કેમ?
બરાબર, એ જ. આ સમજાવવા ગ્રીકોએ ભારે ચાલાકી વાપરી. એપિસાયકલ એટલે કે નાનું વર્તુળ જેના પર ગ્રહ ફરે, અને ડેફરન્ટ એટલે મોટું વર્તુળ જેના પર પેલું નાનું વર્તુળ ફરે. આવી જટિલ ભૌમિતિક રચનાઓ વિચારી.
બાપરે.
અને આ આખી વિચારધારાનું શિખર એટલે ટોલેમીનું અલ્માજેસ્ટ. એ એટલું જટિલ પણ એટલું સફળ મોડેલ હતું કે તમે માનશો નહીં, લગભગ 1400 વર્ષ સુધી એની સામે કોઈ મોટો પડકાર ઊભો જ ન થયો.
1400 વર્ષ? ખરેખર એ તો બહુ લાંબો સમય કહેવાય. પછી આવ્યા કોપરનિકસ, જેમણે આખી વિચારધારા જ પલટાવી નાખી.
હા, પણ જુઓ, કોપરનિક્સનું પગલું સમજવા જેવું છે. નિકલસ કોપરનિક્સે સૂર્યને કેન્દ્રમાં મૂક્યો, સૂર્ય કેન્દ્રીય મોડેલ,
હિલિયોસેન્ટ્રિક.
હા, પણ એમનો મુખ્ય હેતુ કોઈ ક્રાંતિ લાવવાનો નહોતો. એ તો ટોલેમીના મોડેલની જટિલતાથી કંટાળ્યા હતા અને ગણિતને વધુ સુગઢ, વધુ સરળ બનાવવા માંગતા હતા.
અચ્છા, એટલે સચોટતા કરતા સરળતા માટે.
શરૂઆતમાં તો એમ જ. એમનું મોડેલ ટોલેમી કરતાં કંઈ બહુ વધુ સચોટ નહોતું, અને પાછું સામાન્ય સમજની વિરુદ્ધ હતું. પૃથ્વી ફરે તો આપણે ઉડી કેમ નથી જતા? અને ધાર્મિક માન્યતાઓથી પણ વિપરીત. તેમ છતાં
શું?
તેમણે એક ચર્ચા શરૂ કરી દીધી જેણે બધું બદલી નાખ્યું.
અને એ ચર્ચામાં પછી બીજા મોટા નામો જોડાયા, ટાઇકો બ્રાહે, કેપ્લર, ગેલિલિયો. આ કદાચ ખગોળશાસ્ત્રના ઇતિહાસનો સૌથી રોમાંચક ઉથલપાથલવાળો સમયગાળો કહી શકાય, નહીં?
ચોક્કસપણે. ટાઇકો બ્રાહે ડેનમાર્કના એક ઉમરાવ. એમણે એ સમયના સૌથી સચોટ અવલોકનો કર્યા, અને એ પણ નરી આંખે. એમણે ડેટા કેટલો મહત્વનો છે એના પર ભાર મૂક્યો.
ટેલિસ્કોપ વગર?
હા, ટેલિસ્કોપ વગર. એમના મૃત્યુ પછી આ બધું કિંમતી ડેટા એમના સહાયક જોહાન્સ કેપ્લરના હાથમાં આવ્યો. કેપ્લર ગણિતશાસ્ત્રી હતા.
અને એમણે એ ડેટાનો ઉપયોગ કર્યો.
બરાબર. એમણે ટાઇકોના ડેટાનો ઉપયોગ કરીને ગ્રહોની ગતિના પેલા 3 નિયમો શોધ્યા,
જેમાં પેલો ક્રાંતિકારી નિયમ કે ગ્રહો વર્તુળમાં નહીં પણ લંબગોળ કક્ષામાં ફરે છે, એણે તો 2000 વર્ષ જૂની માન્યતા તોડી નાખી.
બિલકુલ. અને એ સમયની વૈજ્ઞાનિક નિષ્ઠા જુઓ તમે. કેપ્લર પોતે તો વર્તુળાકાર ગતિને વધુ સંપૂર્ણ માનતા હતા, પણ ટાઇકોનો ડેટા એની સાથે બંધ ન હતો બેસતો. એટલે એમણે પોતાની માન્યતા છોડી દીધી અને ડેટા પર વિશ્વાસ કર્યો. આ વૈજ્ઞાનિક પદ્ધતિનું કેટલું સરસ ઉદાહરણ છે.
સાચી વાત.
અને લગભગ એ જ સમયે ઇટાલીમાં ગેલિલિયો. એમણે ટેલિસ્કોપનો ઉપયોગ શરૂ કર્યો.
અને ટેલિસ્કોપથી તો જાણે આકાશના નવા જ દરવાજા ખુલી ગયા, એમ જ ને?
હાસ તો વળી. ગેલિલિયોએ ચંદ્ર પર પર્વતો જોયા. એટલે શું? ચંદ્ર પૃથ્વી જેવો જ ભૌતિક પદાર્થ છે, કોઈ દિવ્ય ગોળો નથી. પછી ગુરુના ચંદ્રો જોયા.
એટલે કે બધા જ પદાર્થો પૃથ્વીની આસપાસ નથી ફરતા.
બરાબર. અને શુક્રની કળાઓ જોઈ, જે સૂર્ય કેન્દ્રીય મોડેલને સીધું સમર્થન આપતી હતી. આ બધી શોધોએ જૂની વિચારસરણીના પાયા જ હચમચાવી દીધા.
અને પછી આ બધા અલગ અલગ ટુકડાઓ, કેપ્લરના નિયમો, ગેલિલિયોની શોધો, એ બધાને જોડીને એક સુસંગત ચિત્ર કોણે બનાવ્યું?
સર આઇઝેક ન્યૂટને. એકદમ બરાબર. ન્યૂટનના ગતિના નિયમો અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ એણે પહેલીવાર સમજાવ્યું કે ગ્રહો શા માટે કેપ્લરના નિયમો મુજબ ફરે છે.
પેલું સફરજનવાળું ઉદાહરણ?
હા, જે બળ સફરજનને નીચે પાડે છે એ જ બળ ગ્રહોને સૂર્યની આસપાસ પકડી રાખે છે. આ એક અદ્ભુત સંશ્લેષણ હતું. પૃથ્વી અને આકાશના ભૌતિકશાસ્ત્રને એક કરી દીધું.
વાહ!
ન્યૂટન પછી ખગોળશાસ્ત્ર ખાલી ગ્રહોની ગતિ પૂરતું સીમિત ન રહ્યું. વિલિયમ હર્શેલ જેવા લોકોએ તારાઓ અને આપણી આકાશગંગાનો અભ્યાસ શરૂ કર્યો.
અને પછી 19મી સદીમાં પેલી સ્પેક્ટ્રોસ્કોપી આવી, જેણે ફરી એક મોટો બદલાવ આણ્યો. એણે શું કર્યું બરાબર?
સ્પેક્ટ્રોસ્કોપી એટલે એમ સમજો ને કે તારાના પ્રકાશનું પૃથ્થકરણ કરવાની ટેકનિક. એનાથી પહેલીવાર એ જાણવું શક્ય બન્યું કે તારાઓ શેના બનેલા છે.
ઓ, એમના ઘટકો?
હા, એમનું રાસાયણિક બંધારણ. આ બહુ મોટી ક્રાંતિ હતી. અત્યાર સુધી સવાલ હતો કે તારાઓ ક્યાં છે. હવે સવાલ બન્યો, તારાઓ શું છે? આ એસ્ટ્રોફિઝિક્સનો જન્મ હતો. તારાઓ દૂરના પ્રકાશના ટપકા મટીને ભૌતિક પદાર્થો બન્યા જેમના વિશે જાણી શકાય.
અને 20મી સદી, એમાં તો બ્રહ્માંડ વિશેની આપણી સમજમાં જાણે ધરખમ ફેરફારો થયા, નહીં?
હા, બે મુખ્ય ફેરફારો. પહેલો, એડવિન હબલની શોધ. એમણે બતાવ્યું કે આપણી આકાશગંગા, યાની કે મિલ્કી વે, જેવી અસંખ્ય બીજી આકાશગંગાઓ છે.
અને એ બધી દૂર જઈ રહી છે.
બરાબર. એટલે કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. અને બીજો મોટો ફાળો આઇન્સ્ટાઇનનો. એમની સાપેક્ષતાના સિદ્ધાંતે આ વિસ્તરતા બ્રહ્માંડને સમજવા માટે એક સૈદ્ધાંતિક માળખું પૂરું પાડ્યું.
અને એમાંથી જ બિગ બેંગ થિયરી આવી.
હા, એમાંથી બિગ બેંગ થિયરીનો ઉદ્ભવ થયો. અને આજે પણ જુઓ, આપણે પેલી ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી જેવા રહસ્યો ઉકેલવાની કોશિશ કરી રહ્યા છીએ. એટલે આપણી સફર હજુ ચાલુ જ છે.
આ આખી યાત્રા ખરેખર અદ્ભુત છે. મગજ ચક્રાવે ચડી જાય એવું છે. આ પુસ્તકમાંથી કેટલાક મુખ્ય સંદેશાઓ કે વિચારો શું તારવી શકાય જે આપણને યાદ રહે?
એક મહત્વનો સંદેશ તો એ છે કે વિજ્ઞાન કેવી રીતે આગળ વધે છે એ હંમેશા જૂના જ્ઞાન પર આધાર રાખે છે, પણ સમય આવે ત્યારે જૂની માન્યતાઓ તોડવી પણ પડે છે. ક્રાંતિ જરૂરી બને છે.
જેમ કોપરનિકસે કર્યું.
હા. બીજું, ટેકનોલોજીની ભૂમિકા. દરેક નવું સાધન, ભલે એ પ્રાચીન એસ્ટ્રોલેબ હોય, ગેલિલિયોનું ટેલિસ્કોપ હોય, સ્પેક્ટ્રોસ્કોપ હોય કે આજના સ્પેસ ટેલિસ્કોપ, એ આપણી સમજની સીમાઓને આગળ ધકેલે છે. આપણે ભારતમાં ઇસરોની સિદ્ધિઓ જોઈએ છે ને.
હા, ચંદ્રયાન, મંગળયાન,
એ પણ આ ટેકનોલોજી અને જિજ્ઞાસાના સમન્વયનું જ પરિણામ છે.
અને પેલી વાત પણ ખરી કે ગણિત એ જાણે બ્રહ્માંડને સમજવાની યુનિવર્સલ ભાષા બની રહ્યું છે પ્રાચીન સમયથી અત્યાર સુધી.
ચોક્કસ. અને બીજો એક મહત્વનો મુદ્દો છે જેને કોસ્મિક ડિમોશન કહી શકાય, એટલે કે આપણું સ્થાન.
આપણું સ્થાન બ્રહ્માંડમાં?
હા, આપણે શરૂઆત કરી પૃથ્વીને બ્રહ્માંડનું કેન્દ્ર માનીને, અને આજે આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક સામાન્ય ગ્રહ છે, આપણો સૂર્ય અબજો તારાઓમાંનો એક સામાન્ય તારો છે, અને આપણી આકાશગંગા પણ અબજો આકાશગંગાઓમાંની માત્ર એક છે. આ જાણકારી આપણને કેટલી વિનમ્ર બનાવે છે ને.
સાચી વાત છે. આ સમજ આપણા રોજિંદા જીવનના નાના મોટા પ્રશ્નોને પણ એક મોટો સંદર્ભ આપે છે.
બરાબર. અને છેલ્લો મુદ્દો એ કે વિજ્ઞાન ક્યારે સમાજ અને સંસ્કૃતિથી અલગ નથી હોતું. ધાર્મિક માન્યતાઓ, દાર્શનિક વિચારો, રાજકીય પરિસ્થિતિઓ, આ બધું વિજ્ઞાનની દિશા અને ગતિ પર અસર કરે છે. ક્યારેક સારી અસર, ક્યારેક ખરાબ.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. ચલો એના પર થોડી વાત કરીએ.
હા, ચોક્કસ. એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો તે એ છે કે ખગોળશાસ્ત્ર એ વિજ્ઞાન છે જેણે બ્રહ્માંડમાં માનવતાના સ્થાનની સમજને સૌથી વધુ પરિવર્તિત કરી છે. આ સીધું આપણા અહંકાર પર પ્રહાર કરે છે, નહીં, આપણને આપણી સાચી જગ્યાનું ભાન કરાવે છે.
બિલકુલ. અને બીજો વિચાર ટેકનોલોજી વિશે છે. ખગોળશાસ્ત્રમાં દરેક નવું સાધન એવા ઘટનાક્રમોને ઉજાગર કરે છે જેની પાછલી પેઢીઓ કલ્પના પણ ન કરી શકી હોત.
હા,
આ આપણને યાદ અપાવે છે કે ભવિષ્યમાં હજુ કેટલું બધું જાણવાનું બાકી છે અને નવી ટેકનોલોજી શું શું શક્ય બનાવી શકે છે એની કોઈ કલ્પના નથી.
અને ત્રીજો, પેલો કેપ્લર વિશેનો વિચાર. કેપ્લરનો 2000 વર્ષ જૂની વર્તુળાકાર કક્ષાની માન્યતા કરતા ટાઇકોના ડેટા પર વિશ્વાસ કરવાનો નિર્ણય વિજ્ઞાનના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ક્ષણોમાંની એક છે.
હા, એ તો આપણે ચર્ચા કરી.
આ બતાવે છે કે વૈજ્ઞાનિક સત્યનિષ્ઠા કેટલી જરૂરી છે. પુરાવાઓને વળગી રહેવું, ભલે તે સ્થાપિત માન્યતાઓથી કે પોતાની માન્યતાથી વિપરીત હોય.
આ બધું જ્ઞાન, આ ઇતિહાસ, એનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ? મતલબ આ બધું જાણવાથી આપણને શું મળે?
પહેલું અને સૌથી મહત્વનું તો મને લાગે છે વિવેચનાત્મક વિચારસરણીનો વિકાસ, ક્રિટિકલ થિંકિંગ.
કેવી રીતે?
આ ઇતિહાસ આપણને શીખવે છે કે કેવી રીતે પુરાવા તપાસવા, દલીલોનું મૂલ્યાંકન કરવું, પોતાના પૂર્વાગ્રહોને ઓળખવા અને જરૂર પડે તો બદલવા માટે તૈયાર રહેવું. આજના જમાનામાં જુઓ માહિતીનો કેવો ધોધ વહે છે.
હા, વોટ્સએપ, સોશિયલ મીડિયા,
બરાબર. તો દરેક વાતને સાચી માની લેતા પહેલા વિચારવું, એ કૌશલ્ય અહીંથી શીખવા મળે છે.
સાચી વાત છે. અને બીજું, મને લાગે છે કે આ બ્રહ્માંડની વિશાળતા અને એમાં આપણા સ્થાનની સમજ એ આપણને એક અલગ જ પરિપ્રેક્ષ્ય, એક અલગ દ્રષ્ટિકોણ આપે છે. રોજબરોજની સમસ્યાઓ, આપણી ચિંતાઓ એ કદાચ એટલી મોટી ના લાગે જ્યારે આપણે આ કોસ્મિક સ્કેલ પર વિચારીએ. કદાચ પર્યાવરણ જેવા લાંબા ગાળાના પડકારોને વધુ ગંભીરતાથી લેતા શીખીએ.
બિલકુલ, એ આપણને લાંબા ગાળાનો દ્રષ્ટિકોણ આપે છે અને એ પણ સમજાવે છે કે મૂળભૂત વિજ્ઞાનમાં થતું સંશોધન જે શરૂઆતમાં કદાચ બિન ઉપયોગી લાગે.
હા, જેમ કે તારા શેના બનેલા છે એ જાણવું.
હા, પણ એ જ સંશોધન ભવિષ્યમાં જીપીએસ, મેડિકલ ઇમેજિંગ જેવી અણધારી ટેકનોલોજીને જન્મ આપી શકે છે. એટલે જિજ્ઞાસા ખાતર થતા સંશોધનને ટેકો આપવો કેટલો જરૂરી છે.
તો આ સમગ્ર ચર્ચામાંથી તમારા માટે સૌથી મહત્વનો મુદ્દો કયો રહ્યો? એક વાત જે તમને લાગી કે આ જ સાર છે.
મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે વિજ્ઞાન કોઈ તૈયાર જવાબ નથી, એ કોઈ ધર્મગ્રંથ નથી, પણ એક જીવંત માનવીય પ્રક્રિયા છે. એમાં ભૂલો છે, અસંમતિઓ છે, ખોટા રસ્તાઓ પર ભટકાય છે અને પછી અચાનક કોઈક ઝબકારો થાય છે. એટલે આપણે શું જાણીએ છીએ એના કરતાં આપણે કેવી રીતે જાણીએ છીએ એ સમજવું વધુ રોમાંચક અને વધુ મહત્વનું છે. આ પુસ્તક એ કેવી રીતેની કથા છે.
બહુ સરસ કહ્યું. અને મારા માટે આ પુસ્તક અને ખગોળશાસ્ત્રનો ઇતિહાસ એક અદ્ભુત દ્વૈત ભાવ જગાવે છે. એક તરફ બ્રહ્માંડની વિશાળતા સામે આપણી તુચ્છતાનો અહેસાસ થાય છે જે આપણને નમ્ર બનાવે છે.
હા,
પણ બીજી તરફ આટલા જટિલ, આટલા વિશાળ બ્રહ્માંડને સમજવાની, તેના નિયમો શોધવાની આપણી માનવીય ક્ષમતા, એનો વિચાર આપણને ગર્વ અને આશાથી ભરી દે છે. એમ થાય કે વાહ, આપણે આટલું બધું જાણી શક્યા. અને આ બધી પ્રગતિના મૂળમાં પેલી એક જ વૃત્તિ છે, જાણવાની જિજ્ઞાસા. કદાચ એ જ આપણને ભવિષ્યના અજાણ્યા રહસ્યો તરફ દોરી જશે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.